તારીખ 14/7/1997 ડાયરીના બોલ નંબર 680 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 87
જ્ઞાનપૂર્વક રાગ અને પરથી ભિન્નપણે પોતાનો અનુભવ ન થયો હોય તો પ્રારબ્ધને ઉદાસીનપણે સહજ વિધી શકાય નહીં. એટલે ભેદજ્ઞાન કા પ્રયોગ યથાર્થ નહીં હોય તો પ્રારબ્ધમાં રાગ દ્વેષ, પ્રારબ્ધમાં ઉદયમાં રાગ દ્વેષ અવશ્ય હો જાયગા. ભિન્નતા કા અનુભવ નહીં કરતા તો અપનત્વ કા અનુભવ કરેગા. દો બાત હૈ, યા તો ઉદયમાં અપનત્વ કરે યા તો ઉદય મેં ભિન્નત્વ કરે, તીસરા તો કોઈ બાત હૈ નહીં. જો ભેદજ્ઞાન પૂર્વક ભિન્નત્વ કા પ્રયોગ નહીં કરતા ઉસકો અપનત્વ હુએ બિના નહીં રહેતા, ક્યોંકિ વો તો અનાદિ સે ચાલુ હૈ. સભી સંસારી અપને ઉદય કો અપનાપન કરકે રાગ દ્વેષ મોહ મેં નયા કર્મ બંધન કર લેતા હૈ. दो को मुक्ति है उसमें से, एक ज्ञानी को जिसको एकत्व नहीं होता और एक मुमुक्षु है आत्मार्थी है जो भिन्नता का प्रयास करता है. उस वक्त एकत्व उसका पतला हो जाता है और भिन्नता करने के लिए वो पुरुषार्थ करता है, प्रयत्नवंत रहता है. वहां आत्मार्थी जीव को प्रयत्नवंत रह करके वेद ज्ञान का प्रयोग बलवान रूप से करना कर्तव्य है.
विकल्पात्मक
वेद ज्ञान ही भेद ज्ञान नहीं, વિકલ્પ છે. વિકલ્પાત્મક વેદજ્ઞાન ને ભેદજ્ઞાન ન કહેવાય. એ તો વેદજ્ઞાન નો પ્રયોગ નથી કરી શકતો એટલે વિકલ્પ ચડી ગયો છે. સમજણ છે એ પ્રયોગ કરવા માટે છે. સમજણ છે એ પ્રયોગ કરવા માટે છે. જો સમજણનો પ્રયોગ ન કરો તો એ સમજણના વિકલ્પ ચાલશે. કૃપાળુદેવે એક બહુ સરસ વાત કરી છે કે જો તમે નિશ્ચય સ્વરૂપની ક્યારે પણ વાત કરો તો તે બાજુના પુરુષાર્થ સહિત કરજો. એનો અર્થ શું કે જો પુરુષાર્થ વિના તમે નિશ્ચય સ્વરૂપને વાત કરો કે વિચાર કરો એટલે વિકલ્પે ચડી જા. કા સમજણથી વિકલ્પે ચડો, કા સમજણથી પ્રયોગે ચડો. માર્ગ એક છે, બે નથી. વિકલ્પે ચડો તે ઉન્માર્ગ છે, પ્રયોગે ચડો તે સન્માર્ગ છે. સમજ તો સમજ છે.
બધો પુરુષાર્થ ન હોય અને એ વાત કરે તો ત્યાં એ કલ્પિત કરે છે, વાત
કલ્પિત કરે છે ને વિકલ્પ ચડશે, વિકલ્પ પણ એ કલ્પના છે, વિકલ્પ છે એ વિશેષ પ્રકારે એક કલ્પના, એનું નામ વિકલ્પ, વિ પ્લસ કલ્પ, વિશેષ પ્રકારની કલ્પના એ વિકલ્પ એમ છે. એટલે વિકલ્પમાં કલ્પના ઇન્ક્લુડ છે. इसलिए मुमुक्षु को चाहिए कि वो जो भी समझता है उसको हृदय में लागू करके प्रयोग करता है कि नहीं करता. સમજ કા અમલીકરણ હૈ, વરના સમજ વ્યર્થ હૈ, નિરર્થક હૈ, ઇસકે કોઈ સાર્થકતા નહીં રહે, બેકાર જાયેગી, બેકાર જાયેગી.
હમણાં જે વાત કરી ને આપણે પુરુષાર્થ વર્ત હોય ત્યારે જ એ વાત સંબંધીનો પહેલો જ બોલ છે,
ચિત્તમાં પરમાર્થ પારમાર્થિક રસ ઉત્પન્ન હો અથવા પરમાર્થ ભાવ કા વિશેષ આવિર્ભાવ વર્તતા હો તબ હી ઉસ વિષય મેં કુછ લિખના યા કહેના યથાર્થ ગિનને મેં આતા હૈ, યા ઉસ કહેના ઓર લિખના स्वयं को और पर को हितकारी होता है, अन्यथा नहीं तो परमार्थ संबंधी कहना या लिखना स्वयं को और पर को उपकारी नहीं होता, क्योंकि ऐसी परमार्थ संबंधी वचन प्रवृत्ति आत्मबुद्धि पूर्वक नहीं हुई है, अपने को उसमें इन्वॉल्व नहीं किया, अपने को बात करके किया है, इसलिए परमार्थ के प्रकरण को लिखने वाले अथवा कहने वाले को उस काल में विषय के अनुरूप विधि की प्रवृत्ति मैंने पुरुषार्थ की प्रवृत्ति अंतरंगमा होनी चाहिए, तभी उसे अनुरूप वचन योग प्रकट होता है. पुरुषार्थ के अनुरूप वचन योग तभी प्रकट होता है.
वचन योग एटला माटे ज केवा मांगे, वचन योग केवा मांगे.
हाँ, योग मैंने संयोग मैंने संबंध है पुरुषार्थ के साथ जिसका, तभी उसको वचन योग कहते हैं.
तो पोता माटे पोताने साथ है पुरुषार्थ का संबंध है, पोताने माटे पोताना पुरुषार्थ साथ ही संबंध है, अगर सामने जे संभवा बैठो जे એટલે તો જ એના પુરુષાર્થ માં ભાવ આવિર્ભૂત કરી શકે,
નિમિત્તત્વ પડે.
હા,
તો જ એમાં નિમિત્તત્વ હોય, સામાન્ય નિમિત્ત પઠવાનું શું નિમિત્ત પણ હોય તો નિમિત્ત ક્યાંથી થાય? માણિકી યથાર્થતા કા નાપ અથવા યથાર્થતા કા પ્રમાણ ઇસ પ્રકાર સે હોને યોગ્ય હૈ. ज्ञानी की वाणी हमेशा पुरुषार्थ प्रेरक होती है अथवा आत्महित प्रेरक होती है, और उसके वचन योग में उक्त प्रकार से मैंने पुरुषार्थ के साथ साथ परमार्थ रस की अभिव्यक्ति देखने में आती है, जो ज्ञानी पुरुष की पहचान होने का भी एक कारण बनता है। अतः ज्ञानी अस्थिरता वाला ज्ञानी का अस्थिरता वाला उदय योग में कल्पित भाव से परमार्थ, अतः ज्ञानी अस्थिरता वाला उदय योग में कल्पित भाव से परमार्थ की प्रकाशना परमार्थ का प्रकाशन नहीं करते, वह योग्य ही है। જ્ઞાની મચક ખાય છે કોઈ ઉદયમાં, એને અસ્થિરતા કહે છે, એટલે એ વખતે પુરુષાર્થ તો ચાલુ હોય પણ અસ્થિરતા આવી જતી હોય, છતાં સ્થિરતા ન આવતી હોય એટલું ઉદય બાજુનું ખેંચાણ જોર કરતું હોય, એવા ઉદય યોગમાં જ્ઞાની ને તમે એમ કહો કે તમે જરાક અમને કઈ ઉપદેશ આપો, તમને પત્ર લખો આવો કોઈ પરમાત્મા તો ના પાડે, અત્યારે નહીં એમ કે, એમ કે એમના કામમાં લાગેલા છે, એમના કામ માંથી આ કામ બીજું કામ વચ્ચે ન લઈએ, પછી આ બાજુ અસ્થિરતા ચાલતી હોય ઓલી બાજુ બીજી વાત કરે તો એ કલ્પિત ભાવે થઈ ગયા, એટલે એવી રીતે પરમાર્થ પ્રકાશતા નથી, તે યોગ્ય જ છે, એટલી વખતે ના પાડે તે યોગ્ય જ છે એમ કહું છું। કૃપાળુદેવ ઘણી વાર લખે છે, બહુ ઊંડો અભ્યાસ લખે છે કે અત્યારે અમને ઉદય એવો વર્તે છે કે પરમાર્થ સંબંધી પણ કોઈની સાથે વાત કરવી કે પત્ર લખવો એ બની શકતું નથી, પ્રશ્ન થવો જોઈએ કે પરમાર્થનો પરમાર્થ વિષ્ણુનો વિષય હાથમાં લેવામાં હું વાંધો, સામે મુમુક્ષું છે, વ્યવહારનો વિષય તમે આત્માનો જીવન, પરમાત્મા વિષયમાં હું તો શું કરવા ના પાડો, એક બાજુથી તમે સત્સંગ ઈચ્છો છો બને એટલો વધારે સત્સંગ કરો, બીજી બાજુ સત્સંગનો પ્રસંગ છે, કોઈ હું છું તમને કે છે કઈક પારમાર્થિક વાર્તા કરો, મને ના પાડે છે, વિચિત્ર લાગે કે ન લાગે, બે બાજુના પરિણામ બધાને હોય, મુમુક્ષ સુધી માંડીને જ્ઞાનીને દરેક વખત ની ડિગ્રી જુદી જુદી છે, પુરુષાર્થ ની ડિગ્રી જુદી, ઉદય ભાવ ની ડિગ્રી જુદી, બે વાત છે, બે પ્રકાર પડે
લખી શકવા યોગ્ય સ્થિતિમાં નથી, અમારી ચિત્તની દશા એવી વર્તે છે, ઘણા પત્ર માં લઈ લીધું છે,
બે બાજુ ચાલે છે, કોઈ કોઈ પત્ર માં એવું લખ્યું છે માન ગળતા ખાતા ખાતા સંસાર તરીએ છીએ, અને ધડ ઉપર માથો ન રહી એવી અમારી સ્થિતિ છે અત્યારે ઉદયની, તો પોતાની અસ્થિરતાને પણ ચર્ચા કરી લેતા હતા, અથવા લખાણ કરી નાખતા હતા. એમાં એવું કઈ એમને નતું કે આમ ના લખાય એટલે લખાય, ખુલ્લું લખી નાખતા. જનક મહારાજ અને માયાના પ્રસંગ વખતે એમના શ્રી ગુરુ અષ્ટાવક્ર નો એને આધાર હતો. અમારે નથી એમ કે છે, એમને ગુરુ નતા માથે, અત્યારે એ સંસ્કાર થી પામેલા હતા. ગુરુ માથે એનો ઘણો ફરક પડે. તો વરસાદ આવે છત્રી જેવું છે, બચી જાય. શિર છત્ર છે માથે, એના ભક્તિભાવમાં જાય ત્યાં બધો ઉદય ખલાસ થઈ ખલાસ થઈ જાય. એટલો સુગમ છે કે આ બાજુ ઉદય આ કરો ને આ બાજુ એના ભક્તિભાવમાં એ તો નહીં જાય સિદ્ધાર્થ. શ્રી ગુરુ ની ભક્તિ માં જોડાવવું એટલું કઠણ નથી, એ તો સુગમ છે. ઉદય ને બે રીતે ટાળી શકાય, એક આત્મામાં જોડાઈને અને એક શ્રી ગુરુમાં જોડાઈને. આત્મામાં જોડાવવું એ કઈ સહેલી વાત નથી. ઓલા પણ સહેલાય છે, તમે જોડાઈ શકો અને ઉદયને તમે ફેલ કરી શકો છો. બે માં તમે ઉદયને ફેલ કર્યો, પ્રયોજન એ છે. એટલે પછી ગુરુ ને એમ કે છે કે આ મારો આત્મા છે. આત્મામાં અને શ્રી ગુરુમાં કઈ ફરક નથી. કેમ કે શાનું પડ્યું, આત્માએ એટલી મદદ ન કરી એટલી ગુરુએ મદદ કરી. આત્મા કરતાનો મહિમા વધારે ગાવા માંડ્યા. ગિરને નહીં દેતા,
કેટલા બધા પરખા છે.
ગોવર્ધન પણ
બહુ સરસ ફારસ છે. પોતે તટલી આંગળી એથી ગોવર્ધન ને ઉપાડ્યો, પછી ઓલા બધા જે ગોવાળિયા અંદર આવી ગયા. હું તો એક ઉપસર્ગ હતો, એ અમુક વિદ્યાર્થી અમુક જે ઉપસર્ગ કરનાર છે એ વરસાદ લઈ આવ્યા હતા, તોફાન લઈ આવ્યા હતા. એટલે એની સામે આને રક્ષણ આપ્યું શ્રી કૃષ્ણે. હું ગોવર્ધન પર્વત ઉપાડ્યો. ગોપાલ એમ કે બધા લાકડી નો ટેકો રાખો, બધા લાકડી નો ટેકો રાખો, બધા લાકડી નો ટેકો રાખો. લાકડી થી ગોવર્ધન રે પર્વત રે કઈ, એ તો એક ફરસ જ હતો એમને. એવી તાકાત તો એમની આંગળી નહી હતી, તો એ કોઈને દેખાવા નતું દેવું. એટલે કે તમે બધા લાકડી નો ટેકો રાખો, કે લાકડી અડી રાખે. પરમાર્થની ઘણી વાતો એવી લખી છે ભાગવત ની અંદર, પરમાર્થની ઘણી વાતો એવી લખી છે, સમજાય ને સમજાય ને તો ન સમજાય. ધન્ય હૈ વો જ્ઞાની પુરુષ કો જો પ્રારબ્ધ કો વેદન કરતે હુએ સમાધિ કી વિરાધના હોને નહીં દેતે, એસે આત્મભાવ મેં રહેતે હૈ ઓર પ્રારબ્ધ કે તીવ્ર અનુભાવ કો વેદન કરતે હુએ વિશેષ નિર્જરા કરકે અલ્પકાલ મેં સિદ્ધિ કો પ્રાપ્ત કરતે હૈ, ઉસકો વિશેષ નિર્જરા કર લેતે હૈ, વિશેષ પ્રસાદ બઢા દેતે હૈ. ઓર જો કર્મ બહુ લંબે કાલ મેં નિર્જરા હોને વાલે થે એકદમ ઉસકી સ્થિતિ કી કટોતી હો જાતી હૈ, નિર્જરા હો જાતી હૈ. જ્ઞાની સહજ ભાવ સે વર્તે હૈ વર્તતે હૈ ઉસમે સ્વરૂપ જાગૃતિ ઓર પુરુષાર્થ દશા પુરુષાર્થ દશા વર્ધમાન હો એસા સહજ હોતા હૈ.
Yeah. કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય, મણિ માતાનો જય, સનાતન દિગંબર જૈન ધર્મનો જય, જય જય જય.